ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આજે આપણે સિતાંશુ યશસ્ચંદ્રના એક ખૂબ જ મહત્વના અને એમ કહી શકાય કે વિચાર પ્રેરક લેખન આકાર, પ્રતીક અને અનુભવ પર થોડી ઊંડી વાત કરવાના છીએ.
હા, આ લખાણ એમના 1977ના જાણીતા લેખ સીમાંકન અને સીમોલ્લંઘનનો જ એક અંશ છે.
બરાબર. અને એમાં મુખ્યત્વે કલા અને જીવનમાં પેલું આકાર, પ્રતીક અને ખાસ કરીને અનુભવ, એમના જે ગૂંચવાયેલા સંબંધો છે ને, એને ઉકેલવાનો એક પ્રયાસ છે.
અને શરૂઆત જ બહુ ધારદાર છે, નહીં? લેખક સીધા ફ્રેડરિક નીચેને યાદ કરે છે.
હા, પેલો વિચાર કે જેઓ ડાયોનિસસને ત્યજી દે છે.
એમને એપોલો પણ ત્યજી દે છે. ડાયોનિસસ એટલે કોણ? પેલો જીવનનો ધસમસતો પ્રવાહ, આવેગ, બધી ઉર્જા.
અને એપોલો એટલે આકાર, વ્યવસ્થા, શાંતિ, પેલી સ્થિરતા.
બરાબર.
એટલે જો જીવનના વહેણને, એની જીવંતતાને આપણે નકારીએ તો શું વ્યવસ્થાને સ્થિરતા પણ નહીં ટકે? આ વાત ખરેખર ગહન લાગે છે.
હા, ચોક્કસપણે.
ચાલો તો આને જરા વધુ ઊંડાણથી સમજીએ. આજની આપણી વાતચીતનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે સીતાંશુ યશસ્ચંદ્ર શા માટે માત્ર આકાર પર જ નહીં પણ છેવટે તો અનુભવ પર આટલો ભાર મૂકે છે.
અને કેવી રીતે પેલું સીમાઓ બાંધવી એટલે કે સીમાંકન અને સીમાઓ ઓળંગવી એટલે સીમોલ્લંઘન, આ બંને ક્રિયાઓ અનુભવ માટે અને સર્જનાત્મકતા માટે જરૂરી છે.
અનિવાર્ય છે
એમ કહી શકાય.
બિલકુલ. અને આપણે એ પણ જોઈશું કે લેખક આખી દલીલને પશ્ચિમી ફિલોસોફીના સંદર્ભમાં કેવી રીતે મૂકે છે. કાંટ, કેસિરર, સ્યુઝન લેંગર જેવા ચિંતકોના વિચારો છે.
હા,
પછી યુરોપની રોમેન્ટિક પરંપરા છે અને સાથે નીત્શે તો ખરા જ.
હા,
આ બધાને ભેગા કરીને તેઓ અનુભવની જે સતત બદલાતી ગતિશીલ પ્રકૃતિ છે એના પર પ્રકાશ પાડે છે.
એટલે મુદ્દો ખાલી શું છે એ નથી, પણ એ આપણા માટે કેમ મહત્વનું છે એ સમજવાનું છે.
સાચી વાત.
તો શરૂઆત કરીએ લેખકની મુખ્ય દલીલથી. તેઓ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આપણી અંદરની જે મૂળભૂત તરસ છે એ આકારની નથી પણ અનુભવની છે.
ઘણીવાર એવું બને કે આપણી આસપાસથી દુનિયા એટલી બધી અસ્તવ્યસ્ત લાગે, છિન્ન ભિન્ન લાગે, કે એને સમજવા, એને જીવવા માટે કોઈક ચોક્કસ આકાર, કોઈક માળખું બનાવવું જરૂરી બની જાય.
હા, એક વ્યવસ્થા ઊભી કરવી પડે.
પણ અહીંથી જ ખરું પીચ શરૂ થાય છે.
ખરું કહ્યું. કારણ કે લેખક તરત જ આપણને સાવચેત કરે છે કે એ જ આકાર જે શરૂઆતમાં અનુભવને શક્ય બનાવવા માટે, પચાવવા માટે જરૂરી હતો, એ સમય જતાં પોતે જ એક બંધન બની શકે છે, એક જડ દિવાલ જેવો,
જે નવા અનુભવને આવતો રોકે.
બરાબર. એ અનુભવના તાજા પ્રવાહને રોકી શકે છે. એટલે આકાર પ્રત્યેનું જે અંધ લગાવ છે, એની જે મતાગ્રહી અને ક્યારેક છીછરી સમજણ, જેને લેખક થોડા કટાક્ષમાં આકારવાદ કહે છે, તે અંતે તો અનુભવ માટે નુકસાનકારક નીવડે છે. આ જ કારણે અનુભવને જીવંત રાખવા માટે શું કરવું પડે? ક્યારેક સીમાઓ બાંધવી પડે તો ક્યારેક એ જ સીમાઓને તોડીને આગળ વધવું પડે.
સમજાયું. એટલે કે ખરી સર્જનાત્મકતા ખાલી સુઘડ, વ્યવસ્થિત રૂપ કે ઘાટ બનાવવામાં જ નથી.
ના, જરાય નહીં.
પણ જીવનનો જે પ્રવાહ છે એનું વહેણ, એની ગતિશીલતાને સમજવામાં અને જરૂર પડે ત્યારે બંધોને ઓળંગવાની હિંમત કેળવવામાં પણ રહેલી છે. આ તો સીમાંકન અને સીમોલ્લંઘન વચ્ચેનો એક સતત ચાલતો સંવાદ થયો, એક નાજુક સંતુલન.
હા, અને આ માત્ર કલા પૂરતી વાત નથી હો, આ જીવનને પણ એટલું જ લાગુ પડે છે. અને લેખક આ વિચારને એક મજબૂત તાત્વિક પીઠબળ પણ આપે છે. જો તેઓ 18મી સદીના મહાન જર્મન ફિલોસોફ ઇમેન્યુઅલ કાંટનો ઉલ્લેખ કરે છે.
હા, કાંટ, ધ ક્રિટિક ઓફ પ્યોર રીઝન વાળા.
એ જ. કાંટે કહ્યું હતું કે આપણે દુનિયાનો જે રીતે અનુભવ કરીએ છીએ તે સીધે સીધો કાચો માલ નથી. આપણું મન પહેલેથી જ અમુક ચોક્કસ માળખા દ્વારા, જેને એમણે એ પ્રિયોરી ફોર્મ્સ કહ્યું, એના દ્વારા અનુભવને ગોઠવે છે, જેમ કે સમય અને સ્થળની આપણી સમજ.
એટલે આપણે દુનિયાને જેવી છે તેવી નથી જાણતા, પણ આપણું મન એને જે રીતે ગોઠવીને આપણને બતાવે છે તે રીતે જાણીએ છીએ એમ.
હા, કંઈક અંશે એવું જ. અને પછી 20મી સદીમાં અર્નેસ્ટ કેસિરર આવ્યા. એમણે આ વિચારને વધુ આગળ લઈ ગયા. એમણે સિમ્બોલિક ફોર્મ્સ એટલે કે પ્રતિકાત્મક આકારોનો સિદ્ધાંત આપ્યો.
પ્રતિકાત્મક આકારો?
હા. એમનું કહેવું હતું કે માત્ર વ્યક્તિગત મન જ નહીં પણ આખી માનવ સંસ્કૃતિ આવા મોટા સામૂહિક પ્રતિકાત્મક આકારો રચે છે, દાખલા તરીકે ભાષા પોતે એક પ્રતીકાત્મક આકાર છે. પુરાણ કથાઓ એટલે કે મિથ્સ, ધર્મ, કલા, વિજ્ઞાન આ બધી સામૂહિક રચનાઓ છે.
અને આ રચનાઓ શું કરે છે?
એ આપણી આસપાસની જે ભયાવહ, અસ્તવ્યસ્ત લાગતી વાસ્તવિકતા છે તેને માનવ અનુભવ માટે સુલભ બનાવે છે, વ્યવસ્થિત બનાવે છે અને કહો કે અર્થપૂર્ણ બનાવે છે.
કોઈ કોઈ ઉદાહરણ આપીને સમજાવશો?
ચોક્કસ. જેમ કે પુરાણ કથાઓનું ઉદાહરણ લઈએ. કલ્પના કરો પ્રાચીન માનવની સ્થિતિ. સાગરની વિશાળતા, વરસાદનો પ્રકોપ, પવનની તાકાત, આગનો વિનાશ, રોગચાળો, મૃત્યુ, આ બધું કેટલું ભયાનક અને અણધાર્યું લાગે.
હા, ડરામણું લાગે.
તો આ ભય સામે સાવ મૂડ બની જવાને બદલે માનવીએ શું કર્યું? દેવતાઓની કલ્પના કરી. જેમ કે આપણે ત્યાં વૈદિક પરંપરામાં જોઈએ તો સમુદ્ર માટે વરુણ, વરસાદ માટે ઇન્દ્ર, પવન માટે મરુત, અગ્નિદેવ, મૃત્યુ માટે યમદેવ, અને આ બધા દેવોને પણ નિયંત્રિત કરતું એક તત્વ ઋત, એટલે કે સૃષ્ટિનો એક નિયમ, એક વ્યવસ્થા. આ આખી જે દેવકથા છે એ શું છે? એ એક પ્રતીકાત્મક આકાર છે જે ભયાનક વાસ્તવિકતાને એક અર્થપૂર્ણ માળખું આપે છે અને માણસને એ પરિસ્થિતિમાં જીવવા માટે સક્ષમ બનાવે છે.
વાહ, ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને આ જ વિચારધારામાં પછી અમેરિકન ફિલોસોફ સુઝેન લેંગર આવે છે, બરાબર, જેમનો કલા વિશેનો વિચાર ગુજરાતમાં પણ ખાસો ચર્ચાયો છે.
હા, બિલકુલ. સુઝેન લેંગર, જે કાંટ અને કેસિરરની પરંપરામાં જ આવે છે, એમનું પેલું પ્રખ્યાત સૂત્ર છે, આર્ટ ઇઝ ધ ક્રિએશન ઓફ ફોર્મ્સ સિમ્બોલિક ઓફ હ્યુમન ફીલિંગ.
એટલે કે કલા એ માનવ સંવેદનાના પ્રતીકરૂપ આકારોનું સર્જન છે.
બરાબર. પણ અહીં લેંગરનો પ્રતીકાત્મક આકાર એટલે શું એ સમજવું બહુ મહત્વનું છે.
હા, એ શું છે?
તે માત્ર એક બંધિયાર પૂર્ણ થયેલી રચના નથી. જેમ કે ઉદાહરણ તરીકે આપણી મધ્યકાલીન કવિતાનું જાણીતું તન રેંટીડો રૂપક છે.
હા, જેમાં શરીરના અંગોને રેંટિયાના ભાગો સાથે સરખાવે.
બરાબર. એક સંપૂર્ણ સુગંધ ચિત્ર ઊભું થાય. પણ લેંગરનો પ્રતીકાત્મક આકાર આનાથી થોડો જુદો છે, વધુ ગતિશીલ છે.
કઈ રીતે? તન રેંટીડો તો એક સંપૂર્ણ આકાર જ છે ને.
અહીં જ પેલી સૂક્ષ્મ વાત છે. લેંગરના મતે સાચું કલાત્મક પ્રતીક માત્ર અંતિમ પરિણામ નથી હોતું, એટલે કે માત્ર એન્ડ ગેસ્ટાલ્ટ, અંતિમ રૂપ નથી.
પછી
તે પોતાની અંદર સર્જનની આખી પ્રક્રિયા, પેલો વિચારનો ઉદ્ભવ, તેની અંદર રહેલો તણાવ, કદાચ કોઈ અસ્પષ્ટતા, સંભાવનાઓ, એક પ્રકારની અધૂરપનો અહેસાસ પણ, આ બધું જ જીવંત રાખે છે.
ઓહો.
જુઓ, સામાન્ય વસ્તુ જ્યારે બની જાય ત્યારે તે માત્ર એક સ્થિર વસ્તુ હોય છે. તેની પાછળની જે મહેનત છે, મથામણ છે, એ દેખાતી નથી. પણ કલાકારનું સર્જન પ્રતીક ક્યારે બને છે?
ક્યારે?
પ્રતીક આપણને માત્ર શું બન્યું તે નથી બતાવતું, પણ કઈ રીતે બન્યું તે આખી પ્રક્રિયાનો અનુભવ કરાવે છે.
અચ્છા, એટલે તમે એમ કહેવા માંગો છો કે કલાનું પ્રતીક માત્ર ફોટોગ્રાફ નથી, પણ એ બનવાની આખી ફિલ્મ જેવું છે, જે પેલી છેલ્લી ફ્રેમમાં પણ ક્યાંક ને ક્યાંક સમાયેલી હોય. ખરેખર આ બહુ રસપ્રદ વિચાર છે.
હા, બરાબર એ જ. અને આ જીવંત પ્રક્રિયાની વાત આપણને પાછા નિશ્ચય તરફ લઈ જાય છે.
હા, પેલા બે દેવતાઓ એપોલો અને ડાયોનિસિસ.
બરાબર. એપોલો એટલે સ્પષ્ટતા, આકાર, શાંતિ, મર્યાદા, અને ડાયોનિસસ એટલે આવેગ, ઉર્જા, વહેણ, અમર્યાદ. નિશ્ચય માનતા હતા કે મહાન કરુણાંતિકા જેવી કલા ત્યારે જ સર્જાય છે જ્યારે આ બંને વિરોધાભાસી શક્તિઓ વચ્ચે સંઘર્ષ પણ હોય અને સંવાદ પણ રચાય.
પણ લેખક એમ પણ કહે છે કે યુરોપની જે રોમેન્ટિક પરંપરા છે એ ઘણીવાર ડાયોનિસિસ તરફ વધુ ઢળેલી જોવા મળે છે. એનું શું કારણ?
સારું પૂછ્યું. જુઓ, યુરોપના રોમેન્ટિક કવિઓ અને ચિંતકો હતા, જેમ કે રૂસો, પછીથી રિલ્કે, બોદલેર વગેરે. એ લોકો ઘણીવાર એવું અનુભવતા હતા કે સમાજે બનાવેલા જે પ્રસ્થાપિત આકારો છે, પરંપરાગત નીતિ નિયમો, ધાર્મિક વિધિવિધાનો, સ્વીકૃત જ્ઞાન, આ બધું માણસના ઊંડા, તીવ્ર, અંગત અને ઘણીવાર અસ્પષ્ટ એવા જીવંત અનુભવને રૂંધી નાખે છે,
જાણે એને દાબી દે છે.
હા, રિલ્કેનો પેલો સવાલ યાદ છે? શું એવું બન્યું છે કે આપણી સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાન આ બધું હોવા છતાં આપણે જીવનની સપાટી પર જ રહી ગયા છીએ અને એ સપાટી પણ કેવી, એવી નીરસ બની ગઈ છે જાણે વેકેશનમાં બંધ પડેલા ઘરનું ફર્નિચર ધૂળ ખાતું પડ્યું હોય.
હા હા, અને રોમેન્ટિક કવિઓ તો ઘણીવાર ઇન્દ્રિયોને ઝણઝણાવતા, સીમાઓ તોડતા, પ્રસ્થાકૃતને પડકારતા અનુભવોની જ વાત કરે છે ને. પેલો જર્મન કવિ હોલ્ડરલિન, એણે તો છેક 18મી સદીના અંતમાં ગુસ્સામાં લખેલું.
શું લખેલું?
કે એપોલો દેવ હવે ક્યાં રહ્યા, એ તો માત્ર ઠંડા તથ્યલક્ષી અહેવાલ છાપતા અખબારન વેશોના દેવતા બની ગયા છે. મતલબ એપોલો પણ જડ થઈ ગયા છે.
બરાબર
બરાબર.
અને સીતાંશુ યશશ્ચંદ્ર આ જ વાતનો પડઘો આધુનિક સંદર્ભમાં પાડે છે. તેઓ કહે છે કે આજના જમાનામાં પણ આકારવાદની આવી જ દુર્દશા થઈ શકે છે, પેલી છાપાના દેવતા જેવી.
એટલે કે જ્યાં સ્વરૂપ, નિયમ, પ્રક્રિયા એ બધું મહત્વનું બની જાય,
પણ તેની પાછળનો જે જીવંત ધબકતો અનુભવ છે એ ખોવાઈ જાય. આકાર તો રહે પણ એનો આત્મા મરી જાય.
પણ શું આનો અર્થ એ થયો કે આપણે બધા આકારો તોડી નાખવા જોઈએ અને માત્ર આવેશમાં જ જીવવું જોઈએ? એ પણ ક્યાંથી યોગ્ય લાગે?
ના ના, બિલકુલ નહીં. અને લેખક આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે. તેઓ આપણને ચેતવે છે કે માત્ર આકારવાદનો આંધળો વિરોધ કરવો કે પછી માત્ર રોમાન્ટિક આવેશમાં તણાઈ જવું, એ બંને રસ્તા અધૂરા છે અને મતાગ્રહી પણ છે. જેમ જડ નિયમોમાં બંધાઈ ગયેલા, જેને લેખક છૂઈમુઈ આકારવાદીઓ કહે છે, એ ભૂલ કરે છે, તેમ જ બધી મર્યાદાઓ તોડી નાખવા મથતા રોમાન્ટિક લોકો પણ એકતરફી બની શકે છે.
એટલે બંને અંતિમો જોખમી છે.
હા, અને આ બંને અંતિમો વચ્ચે કોઈ સહેલો તૈયાર ઉકેલ શોધી લેવો, કોઈ સહેલો સમન્વય કરી લેવો, એ પણ ભ્રામક છે. કારણ કે મૂળ સવાલ તો અનુભવનો છે, અને અનુભવ તો
પછી કરવું શું? કવિ કે સર્જકે શું કરવું જોઈએ? એપોલોના મંદિરમાં જવું કે ડાયોનિસસના? કોની પૂજા કરવી?
લેખક કહે છે, કવિએ ક્યાંય જવાની જરૂર નથી. કવિ તો આ બંને શાસકો, આકાર અને વહેણ, એપોલો અને ડાયોનિસિસ બંનેની સત્તા સામે બળવો કરનાર છે. એક કાયમી બહારવટીઓ છે જાણે.
બહારવટીઓ રસપ્રદ.
હા, તે જડતા સામે પણ લડે છે અને પેલી છિન્ન ભિન્ન થઈ જતી અરાજકતા સામે પણ. એની એકમાત્ર નિષ્ઠા કોના પ્રત્યે છે? અનુભવ પ્રત્યે. અનુભવની જે સતત બદલાતી જતી માંગ છે એના પ્રત્યે.
એટલે એ અનુભવની તરસને કારણે.
હા, એ તરસને કારણે જ તે સતત આ બે ધ્રુવો વચ્ચે સ્થિરતા અને ગતિ, સીમાંકન અને સીમોલ્લંઘન, એની વચ્ચે પોતાની આગવી સૂઝથી, પોતાના વિવેકથી માર્ગ કાપતો રહે છે.
એટલે કવિનું કામ કોઈ એક પક્ષ લેવાનું નથી, પણ અનુભવની જરૂરિયાત મુજબ સતત
સતત પોતાની દિશા બદલતા રહેવાનું છે.
બરાબર. અને આ સફર ક્યારે પૂરી થતી નથી. એક કવિતાથી બીજી કવિતા સુધી, એક કલાકૃતિથી બીજી સુધી, એક પેઢીથી બીજી પેઢી સુધી, એક યુગથી બીજા યુગ સુધી, નિરંતર ચાલ્યા જ કરે છે. આ જે સતત ગતિશીલતા છે, જડતા અને અંધાધૂંધી બંને સામેનો આ જે સતત વિદ્રોહ છે, એ જ સાહિત્યને, કલાને અને એના દ્વારા આપણને જે અનુભવ મળે છે એને જીવંત રાખે છે. આનો મૂળભૂત મંત્ર પેલો ઉપનિષદમાંથી આવે છે, ચરૈવેતિ ચરૈવેતિ,
ચાલતા રહો ચાલતા રહો.
હા, અટકો નહીં, સ્થિર ન થાઓ, અનુભવની ખોજમાં સદા ગતિમાન રહો.
તો આ સમગ્ર ચર્ચાનો જો સાર કાઢીએ તો સીતાંશુ યશશ્ચંદ્રના આ ગહન ચિંતનમાંથી આપણે મુખ્યત્વે એ સમજ્યા કે કેવી રીતે આકાર અને વ્યવસ્થા, એટલે કે એપોલો, એ અનુભવને શક્ય બનાવવા માટે જરૂરી છે.
હા, જરૂરી તો છે જ,
પણ એ જ પાછું જડતા અને બંધનનું જોખમ પણ ઊભું કરે છે. અને બીજી બાજુ પેલું વહેણ અને આવેગ, એટલે કે ડાયોનિસસ, એ જીવનને ઉર્જા અને તાજગી આપે છે,
પણ તે અરાજકતા અને વિખેરાઈ જવામાં પણ પરિણમી શકે છે.
બરાબર.
અને તેથી લેખક આપણને કોઈ એક વાદ કે સ્થિર સિદ્ધાંતમાં ફસાઈ જવાને બદલે શું કરવા પ્રેરે છે. અનુભવની જે ક્ષણે ક્ષણે બદલાતી જરૂરિયાતો છે એના પ્રત્યે સજાગ રહેવા પ્રેરે છે. ક્યારે સીમાઓ બાંધવી, એટલે કે સીમાંકન કરવું, અને ક્યારે તેમને ઓળંગવી, એટલે કે સીમોલ્લંઘન કરવું, આ બંને વચ્ચે પોતાની આંતરસૂઝથી, પોતાની વિવેકબુદ્ધિથી સતત સંતુલન શોધતા રહેવું,
એ જ સાચા જીવંત અને સાર્થક અનુભવ તરફ લઈ જતો માર્ગ છે.
બરાબર. સ્થિરતામાં નહીં પણ આ ગતિશીલતામાં જ અનુભવની ખરી મજા અને એનો અર્થ રહેલો છે.
ખરેખર આ ખૂબ જ વિચારવા જેવી વાત છે, અને આ ચર્ચા પછી એક સવાલ મનમાં ચોક્કસ ઉઠે છે જે કદાચ આપણા શ્રોતાઓને પણ વિચારતા કરી મૂકે.
કયો સવાલ?
કે આપણા પોતાના જીવનમાં જે આકારો છે, જેમ કે સમાજે ઘડેલા નિયમો હોય, આપણી રોજિંદી ઘટમાળ હોય, આપણી વિચારવાની ટેવો હોય, આપણી માન્યતાઓ હોય, આ બધું આપણા અનુભવને કેવી રીતે ઘડે છે અને કદાચ કઈ રીતે મર્યાદિત પણ કરતું હશે.
હા, આ બહુ મહત્વનો પ્રશ્ન છે.
આપણે ક્યારે આપણા જીવનમાં વ્યવસ્થા જાળવવા માટે સીમાઓ બાંધવાની સીમાંકન જરૂર છે જેથી બધું અસ્તવ્યસ્ત ન થઈ જાય, અને ક્યારે એ જ સીમાઓને ઓળંગીને સીમોલ્લંઘન કરીને નવા અનુભવો માટે, નવી શક્યતાઓ માટે જગ્યા બનાવવાની જરૂર છે. આ વ્યક્તિગત સંતુલન આપણે કઈ રીતે શોધી શકીએ?
અને આનો કોઈ તૈયાર જવાબ નથી, ખરું ને? એ તો દરેક વ્યક્તિએ અને કદાચ સમાજે પણ પોતાની પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ સતત શોધતા રહેવાનું છે. આ એક નિરંતર ચાલતો સંઘર્ષ છે અને સંવાદ પણ. પેલું સૂત્ર ફરી યાદ આવે છે,
ચરે વયતી ચરે વયતી,
ચાલતા રહો.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.